તારીખ 27/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 720 721 અને 722 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 417
મોક્ષ માર્ગ પ્રકાશક ના જે બોલ શરૂ થયા એમાં છેલ્લો છે. આગળ બીજા આવશે. લોકો જેને માનવ ધર્મ કહે છે તેને જ્ઞાની અધર્મ કહે છે. કઠણ પડે એવું છે. વર્તમાનમાં તીવ્ર કષાયની પરિણતિ વાળા જીવોમાં, ખાસ કરીને મનુષ્યોમાં કષાયની તીવ્રતા પ્રવર્તી રહી છે, ત્યાં માનવ ધર્મને નામે થોડી કષાયની મંદતા કરાવવામાં આવે છે. કે ગમે તે ગામનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે પ્રાંતનો હોય, આખરમાં મનુષ્ય છે અને મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ ભાવ, ભાતૃભાવ એવી જો લાગણીને સમજણ રાખવામાં આવે તો પરસ્પર કષાય વધવાનું, ક્લેશ થવાનું, તકરાર થવાનું, લડાઈ કે આંતરવિગ્રહ થવાનું ન બને. હેતુ તો આટલો સામાજિક છે. ધર્મમાં તો આત્મજ્ઞાનનું પ્રકરણ છે. ધર્મ એટલે શાશ્વત આત્માનું શાશ્વત હિત થાય એ વિષય જ્યાં ચાલ્યો છે ત્યાં માનવ ધર્મ છે એ મનુષ્ય પર્યાયને ઉદ્દેશીને વિચારાયેલો વિષય હોવાથી એ વિચારણા ત્યાં ટૂંકી પડે છે, સંકુચિત થઈ જાય છે, બંધ બેસતી નથી. મૂળ સિદ્ધાંત સાથે બંધ બેસતી નથી. કારણ કે મનુષ્ય પર્યાયે જીવ ઉત્પન્ન થયો તેનું જે મનુષ્યત્વ છે એ સાદી શાંત છે. અનાદિની પર્યાય બુદ્ધિથી જીવને મિથ્યાત્વ છે અને મિથ્યાત્વને લઈને પરિભ્રમણ છે. હવે મનુષ્યપણાની પર્યાય મનુષ્યપણું પકડીને પર્યાય બુદ્ધિને જ દ્રઢ કરવામાં આવે તો એ તો હિત થવાનો રસ્તો બંધ થઈ જાય મનુષ્યપણામાં. એ પરિસ્થિતિ ઉપજે છે એમાંથી. એટલે ખરેખર હું આત્મા છું, હું મનુષ્ય નથી પણ હું આત્મા છું, ત્યાંથી ઉપાડ કરવો જોઈએ. એ સિદ્ધાંતને ગ્રહણ કરવો જોઈએ, એ સિદ્ધાંતનો અંગીકાર પણ કરવો જોઈએ. તો મનુષ્યોચિત ક્લેશ નહીં કરવાના પરિણામ આપોઆપ કેળવી શકાશે. આખરમાં જે હેતુથી કહેવામાં આવે છે એથી ઉચ્ચતર હેતુ આમાં સચવાતો હોવાથી અને પર્યાય બુદ્ધિનું મોટું દૂષણ ટળતું હોવાથી અને માનવ ધર્મને નામે પર્યાય બુદ્ધિનું મોટું દૂષણ દ્રઢ થતું હોવાથી અહીંયા એને અધર્મ કહ્યો છે. માનવ ધર્મ તે ધર્મ નથી પણ અધર્મ છે. લૌકિકમાં તો એમ કે પાગલ થઈ ગયા લાગે છે. અત્યારે તો કહેવાતા જૈનના સાધુઓ કહેવાતા છે નહીં, એ પણ માનવ ધર્મ ઉપર, આત્મધર્મની તો વાત ખબર નથી, છૂટી ગઈ છે. લોકોને શું પ્રિય લાગે છે ને લોકોને શું સારું લાગે છે, જગતને રૂડું દેખાડવા દેશના સામાજિક નેતાઓની જેમ એ પણ માનવ ધર્મ પણ પ્રવચનને વ્યાખ્યાનને ભાષણ કરવા લાગે છે. ભાઈ, ધર્મનું ક્ષેત્ર તો આત્માના ધર્મનું છે. એક મનુષ્ય ભાવ પૂરતું કાર્ય કરવાનું નથી. સાદી અનંતકાળ પર્યંત જે કાર્ય થાય એવું શાશ્વત આત્માને માટે કોઈ શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. પણ દ્રવ દ્રષ્ટિ શું ને પર્યાય દ્રષ્ટિ શું એ વિષયથી જૈનનો સંપ્રદાય જાણ્યો હોય તો બીજાને માટે તો અફસોસ કરવાનો પ્રશ્ન રહેતો નથી કે બીજા કેમ આ માનવ ધર્મની વાત ચલાવે છે. દ્રવ દ્રષ્ટિ તે જ સાચી દ્રષ્ટિ છે અને તેમાં ત્યાંથી જ આત્માનું હિત મૂળમાંથી શરૂ થઈને વૃદ્ધિગત થઈને પૂર્ણ થાય. અને પર્યાય દ્રષ્ટિથી ચાર ગતિનું પરિભ્રમણને મિથ્યાત્વ પોષાય. એ પર્યાય દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય અલોપ થઈ ગયો જાણે એ સ્થિતિ જોવામાં આવે છે. એટલે પછી હાંકે છે કે મીઠી મીઠી વાતો કરો માનવ ધર્મની, લોકોને મીઠું લાગશે, સારું લાગશે. અને એમાં જાણે એ સારું લગાડ્યું એમાં સર્વસ્વ આવી ગયું. આમ છે જેમ છોકરાઓ પાંચ પછી કોડીઓ રમતા રમતા કોડીઓ જીતે ત્યારે રાજી રાજી થઈ જાય, પછી કોડીથી ખીચું મેળ્યું હોય ત્યારે એને એમ થઈ જાય કે આખું જગત મારી પાસે આવી ગયું, ઠેકડે ઠેકડા મારે
બધાને લઈ ગયું.
એમ અહીંયા થોડુંક બીજા માણસોને સારું લાગે એવું કંઈક બોલે ને કરે ત્યાં એને એમ થયું વાહ વાહ આખું જગત મારવામાં છે. આ પર્યાય દ્રષ્ટિ આટલી ટૂંકી દ્રષ્ટિ છે. બે ચાર દાદા હતા વારંવાર એ દ્રષ્ટાંત આપતા કે છોડી છોકરાઓ કોડીઓ માટે તકરાર કરીને ઝઘડો કરીને મારામારી કરે અને આ મોટા બધા પૈસા માટે તકરાર ને ઝઘડો મારામારી કરે છે. આમાં કાંઈ રૂપિયા માટે ને કોડીઓ માટે કરે એમાં બે વચ્ચે ફેર શું કે કાંઈ ફેર નથી. એને એની કિંમત આંકે નાણે આની કિંમત આંકે છે. લોકો જેને માનવ ધર્મ કહે છે જ્ઞાની તેને ધર્મ કહેતા નથી, ધર્મ તરીકે એને જ્ઞાની ન સમજાવે. જ્ઞાની ન કહે ન માને ન ઉપદેશે. ધર્મ નથી તે અધર્મ એમ કહેવું છે. ધર્મ નથી તે અધર્મ અથવા મિથ્યાત્વનો અધર્મનો રૂઢિ અર્થ પાપ છે. પણ મિથ્યાત્વનું પાપ તો સૌથી મોટું છે તેથી તે અર્થ પણ ઘટે છે. હું મનુષ્ય છું એમ માને તે અધર્મી છે, હું આત્મા છું તેમ માને તે ધર્મી છે. એ સિવાય બીજી કોઈ કર્મજનિત પર્યાયે પોતાનું સ્વરૂપ સ્વીકારે તે ધર્મી નથી પણ અધર્મી છે. પછી ચારે ગતિમાં જ્યાં ગયો ત્યાં તેઓ પોતાને માયનો છે. એમાં પણ રાજા રંક માણીઓ સ્ત્રી પુરુષ પુસ્તક મૂર્ખ પંડિત વેપારી નોકરિયાત નેતા અભિનેતા એવા અનેક પ્રકારના જેટલા ઉદય છે એ જે જે ઉદયમાં જે જે અવસ્થાએ એની પ્રસિદ્ધિ થઈ બસ એવો જ આખો છું. એમ માનતા અધર્મને સેવો છે, એમ માનીને અધર્મને સેવો છે. હું મનુષ્ય છું એમ માને તે અધર્મી છે. મારો સ્વભાવ જ્ઞાન છે, મારો જ્ઞાન સ્વભાવ છે એમ સ્વભાવથી જ્ઞાનને, સ્વભાવ વડે જ્ઞાનને અનુભવું, એવા ચેતના વિલાસને આત્મવ્યવહાર કહે છે. એ ચેતનાનો વિલાસ છે, જ્ઞાનનો અનુભવ એ ચેતનાનો વિલાસ છે, એ આત્માનો વ્યવહાર છે. એ માતૃત્વ લીધી છે. માનવ ધર્મની વાત છોડી દેશો તો પછી વ્યવહારનું શું, મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યવહારનું શું? તો કે છે કે તારો વ્યવહાર તો આત્મ વ્યવહાર છે, અને જ્ઞાનને અનુભવવું, સ્વભાવનો અનુભવ કરવો, પોતાના સ્વભાવમાં સ્વભાવરૂપ પરિણમવું, તે આત્માનો આત્મિક વ્યવહાર છે, તે અધ્યાત્મ વ્યવહાર છે. અધ્યાત્મમાં એ વ્યવહાર છે. પછી શુભ ભાવો હોય તેને બાહ્ય વ્યવહાર કહેવામાં આવે છે, નહીતર વ્યવહાર આભાસમાં જાય છે. મારો સ્વભાવ જ્ઞાન છે, એવા ચેતના વિલાસને આત્મવ્યવહાર કહે છે, આત્માનો વ્યવહાર કહે છે. દેહની ક્રિયા તે આત્મવ્યવહાર નથી. શરીરથી પૂજાની ક્રિયા થઈ તે આત્માનો વ્યવહાર નથી એમ કહે છે. એ ધર્મનો વ્યવહાર નથી, ઠીક. આત્મધર્મમાં એ વ્યવહાર નથી. ધર્મ એ પોતે જ વ્યવહાર સ્વરૂપે છે. આત્મવ્યવહાર જેને કહેવામાં આવે છે. દેહની ક્રિયા તો આત્મવ્યવહાર નથી, પરંતુ પુણ્યના પરિણામ પણ આત્મવ્યવહાર નથી. પાપ પરિણામ તો આત્મવ્યવહાર છે જ નહીં. પાપના પરિણામને તો વ્યવહારનું સ્થાન મળતું નથી, સ્થાન એટલે ઉપચાર પણ મળતો નથી. પણ પુણ્યના પરિણામ એ પણ વ્યવહારે વ્યવહાર છે, નિશ્ચય આત્મવ્યવહાર તે નથી. ચેતના વિલાસ, વિલાસ એટલે અનુભવ કરવો, ચેતનાનો આનંદ લેવો, ચેતનાની મોજ માણવી, તે આત્મવ્યવહાર છે. દીપચંદજીએ આ વાત અનુભવ પ્રકાશમાં પણ લીધી છે. ચેતન સારો વિલાસ, જ્ઞાનનો વિલાસ એ તો તારા વિલાસમાં છે, જ્ઞાનનો જ્ઞાન કટાક્ષમાં છે, એનું લીધું છે. ચેતનાનો વિલાસ જ્ઞાન કટાક્ષમાં છે એવા સમજ્યા છે. એટલે જ્ઞાન સહેજ જ્યાં સ્વસંવેદનને, વેદનને ગ્રહે છે, જ્યાં જરાક અંદર વળીને વેદનને ગ્રહે છે, એ જ્ઞાન કટાક્ષ થઈ ગયો. એમ સહેજ ખૂણેથી જુઓ, એંગલ બદલાઈ જુઓ, કટ એટલે ખૂણો, આંખનો ખૂણો જેમ આંખના ખૂણેથી બાજુમાં રહેલી ચીજ દેખાઈ જાય. એમ તમારા સામે જુએ છતાં ખૂણેથી એમ જુએ ભાઈ આ પણ છે ને આ પણ છે. એ જેટલું સહેલું છે, કીકી ફેરવવી ન પડે એટલું સહેલું છે, એટલું સહજ. ચેતનાનો વિલાસ જ્ઞાન કટાક્ષમાં એટલો સહેલો છે, એટલો સહજ છે એમ કહેવું છે. એકુરથી એમ કે અનંત પુરુષાર્થે કાર્ય થાય, પણ એ પણ સહજ પુરુષાર્થનો વિષય છે. એ તો એ પુરુષાર્થમાં બળ ઘણું છે એટલે એને મહાપુરુષાર્થ કહે છે. પણ છે સહજ, એમ સ્વભાવ છે એ સહજ છે, સ્વભાવનું જ્ઞાન પણ સહજ છે. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. આ તો સહજ અંતર્મુખ પરિણામનો વિષય છે, એમાં વાંધો ઉભો કરીને વાદ વિવાદ કરે એ કે છે સ્વચ્છંદથી અંધ થયેલો છે. ધર્મીની ધર્મ પરિણતિને અને ધર્મના નિર્દોષ વચનામૃતોને ન સમજે અને એમાં વાંધા ઊભા કરે વાદ વિવાદ કરવા માટે સ્વચ્છંદથી અંધત્વ આવી ગયેલું છે એમ કહેવામાં આવે છે. સ્વચ્છંદથી તે અંધ છે. મને ખબર પડે છે, હું પણ જાણું છું, મારો આ સવાલ છે એનો શું તમારી પાસે જવાબ છે? ભાઈ તું સમજુએ છો, એ બધી સમજણ સમજવા જેવી છે. આત્માને સન્મુખ જે પરિણામ થયા તે નિર્દોષ થયા, કસાયનો અભાવ થયો ને એમાં. એ જ્ઞાન વેદનને પકડતા અંદરમાં સ્વસન્મુખપણું થાય છે, અંતર્મુખપણું થાય છે, નિર્દોષતા ઊભી થાય છે, તે વ્યવહાર સાચો, તે આત્માનો વ્યવહાર. વ્યવહાર એટલે કાર્ય, તે કાર્ય સાચું, તે વ્યવહાર સાચો. પછી બાકીનો બધો વ્યવહાર એ કહેવા માત્ર છે, ઉપચારથી છે. કહેવા માત્ર છે એટલે ઉપચારથી છે. સગા કાકાને પાડોશીને કાકા કહે, કહેવા માત્ર છે. એમાં પાડોશમાં પુણ્યભાવ થાય છે, જોડે જોડે પૂર્ણતા થઈ નથી સાધકને, એટલે એને વ્યવહાર કહેવામાં આવે છે. ખરો વ્યવહાર તો આત્મવ્યવહાર તો આ છે. જેવું એનું પરિણમન છે એ અનુસાર એમની વાણી છે. મુખ્ય જે પરિણમન છે નિર્દોષ, એ અનુસાર સર્વજ્ઞ અનુસારીની વાણી. રાજમલજીએ જે કળશ ટીકા કરી એમાં વાણીને નમસ્કાર કર્યો. છદ્મસ્થની વાણી હોવા છતાં સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને નીકળેલી વાણી, એટલે સર્વજ્ઞની અનુસર સર્વજ્ઞ અનુસરીની વાણી એવી વાત લખી નાખી છે. સર્વજ્ઞ એટલે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા. સર્વજ્ઞ એટલે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા. એના આશ્રયે જઈને, પરમાત્માના આશ્રયે જઈને એ વાણી નીકળી છે. પરિણામે એના આશ્રય ગયોને વાણીનો ઉદ્ભવ થયો. વ્યવહારે વાણી પૂજ્ય છે, એવી વાણી વ્યવહારે પૂજ્ય છે. એને પૂજ્ય પદ મળ્યું. ઠીક છે, પૂદગળ પર્યાયો, વાણીની પર્યાયો તો પૂદગળ પર્યાયો હોવા છતાં એને વ્યવહારે પૂજ્ય પદમાં સ્થાપ્યા છે. જીનવાણી છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરી વિતરાગતા પ્રગટ કરે તે આત્મવ્યવહાર છે. આ બહુ ચોખ્ખી વાત છે. આત્મા પોતે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એનું અંતર શ્રદ્ધાન, એનું અંતર્મુખી જ્ઞાન, અંતરતત્વ સ્વરૂપ છે ને, અને એના આશ્રયે ઉત્પન્ન થતી કષાયના અભાવ રહિત વિતરાગી દશા, એ આત્મવ્યવહાર છે, એ ખરો વ્યવહાર છે. આત્માનો તો આવો વ્યવહાર છે. આત્માનો વ્યવહાર આત્માને ઉચિત આત્મારૂપ હોય. માણસ નથી કહેતા ભાઈ, રાજા તો રાજાને ઉચિત વ્યવહાર કરે. સાધારણ માણસ હોય, ઢેઢ ભંગી વાઘરી હોય તો એનો વ્યવહાર એને ઉચિત હોય, શ્રીમંત માણસ હોય તો એનો વ્યવહાર એને ઉચિત હોય. એમ આત્માનો વ્યવહાર આત્મારૂપ આત્માને ઉચિત છે, આત્માના શ્રદ્ધા આત્માનું જ્ઞાન ને વિતરાગતા એ આત્માનો વ્યવહાર. પુણ્યપાપના કષાય આત્માનો વ્યવહાર, અકષાય સ્વભાવી શુદ્ધ ચૈતન ઘન આત્મા એને કષાયનો વ્યવહાર એમ કે છે. એ વાત તો એને બંધ બેસતી એમ લીધું છે, તો મલિન પરિણામ છે, સકસાય પરિણામ છે. એ આત્માની સાથે મેળ ખાતા નથી, સ્વભાવથી મેળ ખાય એવા પરિણામ નથી, ભાવ નથી, તેથી આત્માનો વ્યવહાર હોઈ શકે આમ જેવું છે. અમે તો અમારી રીતે કામ કરીએ, આ વ્યવહારમાં ચાંદલો કરે છે કે લગ્ન સાધારણ માણસ હોય, રૂપિયો હોવા રૂપિયો ભાઈ, અમારે એક વ્યવહાર, અમારે વ્યવહાર છે એટલે વ્યવહાર કરીએ છીએ, ભલે સ્થિતિ હોય એક રૂપિયો છે. પણ શ્રીમંત માણસ કાંઈ એક રૂપિયાનો ચાંદલો કરે, કરોડપતિ માણસ મારો એક રૂપિયો ચાંદલો લખજો એમ ક્યાં, 101 રૂપિયા મારો ચાંદલો, 151 રૂપિયા ચાંદલાના લગ્ન, શું ક્યાં 501 રૂપિયા લખો, એનો વ્યવહાર એને ઉચિત હોય છે. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી તત્વ છે, મહાપરમાત્મા છે, એનો વ્યવહાર કેવો હોય કે શુદ્ધ શ્રદ્ધાને એનો વ્યવહાર, શુદ્ધ નિર્મળ જ્ઞાને એનો વ્યવહાર, અને વિતરાગી દશા એનો વ્યવહાર છે. એ વ્યવહાર એને શોભે છે, પુણ્યપાપનો વ્યવહાર એને શોભતો નથી. તેવી શુદ્ધ દશાથી ચ્યુત થઈ, એટલે તેવી શુદ્ધ દશામાં આરૂઢ નહીં થઈને એમ લેવું છે. ચ્યુત થઈને એટલે હતો ને પડી ગયો એમ નહીં, આરૂઢ નહીં થયો થકો એમ. અજ્ઞાની જીવ ક્રિયાકાંડને ભેટે છે, અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ ક્રિયાકાંડને ભેટે છે, એ ક્રિયાકાંડને પોતાનો વ્યવહાર માને છે, અને એ વ્યવહારને એટલો બધો આત્મસાત કરે છે, ભેટે છે એમ કીધું ને, જેમ કોઈ બહુ વાલી ચીજ હોય અને ભેટી પડે. 25 વર્ષે દીકરો ફોરેનથી આવે, લાખો કરોડો ડોલર કમાઈને આવે, હે એકનો એક દીકરો હોય, કરોડો ડોલર કમાઈને મલ્ટી મિલિયોનર થઈને આવ્યો હોય, કેવો લાગે એને, ભેટે છે એને. એમ આ પણ અજ્ઞાની પણ શરીરની ક્રિયાકાંડના ભાવોમાં એને એટલો બધો વળગેલો રહે છે કે કોઈ જ્ઞાની એને એમ કહે કે ભાઈ ધર્મ તો કોઈ બીજી ચીજ છે આ નહીં, તો એનાથી સહન ન થાય. શું કહો છો તમે, તમે આવું બધું કહીને આખું બધું અમારું ઊંધું કરી નાખવા માગો છો, ફેરવી નાખવા માગો છો, જરા એમને પોસાયું નથી. જોકે જેનું જ્યાં શ્રદ્ધાન હોય છે ત્યાં અડો તો રાડ પાડે, આ ગુમડાને અડવા જેવી વાત છે. પછી ભલે મેલડીને માનતો હોય તો એને બતાવાય નહીં, એનું શ્રદ્ધાન ત્યાં છે. મારી માતા એટલે એનું સર્વસ્વ પછી થઈ ગયું, એ એના શ્રદ્ધાનનો વિષય થઈ ગયો છે. પછી આ આમ કરતા મને લાભ છે પતી ગયો, પછી કોઈ રીતે એને છોડી શકતો નથી. એને ભેટ્યો છે એમ કહેવામાં આવે છે. શું કહે છે કે અજ્ઞાની જીવ ક્રિયાકાંડને ભેટે છે, એ દાખલો લીધો છે. સંસારમાં પરદેશથી કમાઈને આવતા પોતાના દીકરાને બાપ છાતી સરસો ભેટે છે, તેમ મિથ્યા દ્રષ્ટિ જીવ પુણ્ય પરિણામને છાતી સરસો ભેટે છે. આત્મસાત કરે છે, એ જ એનું સર્વસ્વ થઈ પડ્યું છે. એને કોઈ અડે તો થઈ રહ્યું રાડ પાડે, અરે આવું આવું ઊંચું કામ અમે કરીએ ને તમે એની નિંદા કરો છો, તમે તમારા ધર્મના વખાણ કરો એનો અમને વાંધો નથી, પણ અમારા ધર્મની તમે નિંદા કરો, આ વાત કંઈ બરાબર છે? સારા માણસો તો એવા હોય કે કોઈની નિંદા જ ન કરે, ઠીક ઠીક વાત છે કે
નહીં?
એવા દુનિયામાં સારા માણસો કોને કહે છે? કોઈની નિંદા ન કરે, આપણે કોઈની નિંદા ન કરવી. દારૂબંધી ન કરવી, એના જેવી વાત છે. એવું ન કહેવું કેમ કે દારૂ ના વેપાર વાળા ને ખરાબ લાગશે, મન દુભાશે, કોઈનું મન દુભવવાનો આપણો ધર્મ નથી, ઠીક. મન દુભવવા માટેનો એ હેતુ નથી. નિર્દોષતા સ્થાપવાનો હેતુ છે, અને એ નિર્દોષતા સ્થપાતા આત્માને નિરાકુળ શાંતિ ને નિરાકુળ સુખ ઉત્પન્ન થાય એવો એની અંદર હેતુ છે. કશાય કરવાનો ને કશાય વધારવાનો હેતુ એમાં એમ છે. સત્યના સ્થાપનનો રાગ છે, પ્રશસ્ત રાગ છે. તેની સાથે અસત્યના ઉથાપનનો દ્વેષ પ્રશસ્ત દ્વેષ છે, જોડાયેલો જ છે. એક સિક્કાની બે બાજુની જેમ આ સત્ય છે એમ કહેતા એ વાત એની અંદર અંતર્ગર્ભિત છે કે આ સિવાય બીજું સત્ય નથી. સત્ય આમ છે એમ કહેતા બીજી રીતે સત્ય નથી, એ વાત એની સાથે સંકળાયેલી છે. કહે તો દુઃખ લાગે, પણ કહે તો પણ એમ છે ને, ન કહે તો પણ એમ જ છે. જગતમાં તમામ મિથ્યા દ્રષ્ટિ જીવોએ પૂર્ણ પરિણામ રૂપ વ્યવહારને ભેટીને કાર્ય કરે છે, એને ધર્મ માની લીધો છે. ખરેખર ધર્મને ધર્મનું સ્વરૂપ જ એને માન્યું છે. કેટલાકે તો બાહ્ય ક્રિયાને ક્રિયાકાંડને ધર્મ માન્યો છે, ને કેટલાકે શુભ પરિણામને ધર્મ માન્યો છે. વિતરાગી ધર્મ તો ક્યાંય જોવામાં આવતો નથી. એટલે એને આત્મારૂપ કરી નાખ્યો છે. 37 વર્ષો ભેટે છે એટલે આત્મસાત કરેલો છે, આત્મારૂપ કરેલો છે. પ્રવચન સારમાં એ વિષય છે, ભેટે છે. ક્રિયાકાંડના ક્રિયાકલાપને ભેટે છે. ક્રિયાકલાપ કલાપ એટલે વિશાળપણે ક્રિયા કરવી, અનેકવિધપણે વિશાળ ક્રિયાઓ કરવી, એવા ક્રિયાકલાપને અજ્ઞાની જીવ કર્તૃત્વ બુદ્ધિથી ભેટે છે, અને મિથ્યાત્વને તીવ્રપણે સેવે છે. તે સમસ્તને ક્રિયાકલાપ કહેલ છે, એ પ્રવચન સામાથી વાત લીધી છે. તે સમસ્તને ક્રિયાકલાપ કહેલ છે. કલાપ એટલે ઘણે વિશાળ પ્રમાણમાં જે ક્રિયાઓ છે તેને તે પ્રિય ગણીને, પ્રિય જાણીને, ઘણી હોશથી, ઘણા ઉમંગથી કરે છે. અમે પૂજા રચીએ ને પૂજા ભણીએ ને પૂજા ભણાવીએ એટલે બસ અમારા જેવું ગાજ વાજ સાજ બધું રાખીને સરખી રીતે બધું મંડાણ કરીએ, પણ આત્મા ક્યાં ગયો કે આત્માનો પત્તો નથી. એ તો અંદર એવો પકડાયેલો રહે છે પુણ્ય પરિણામ ને ક્રિયાકાંડમાં, કે આત્મા ખોવાઈ ગયો. આ ક્રિયા કરી, આ પદાર્થ છોડ્યા, આ જાત્રા કરી, અનેક પ્રકારે એમ સમસ્ત ક્રિયાકલાપને ભેટે છે. એમાં જેટલી ક્રિયા થઈ શકે એટલી એને કરવી છે, અને બહુ રુચિથી કરે છે એટલે ભેટે છે એમ કહેવામાં આવે છે. એ ક્રિયાની રુચિથી કરે છે ક્રિયાને. જ્ઞાનીને યથોચિત ક્રિયા હોય છે ગુણસ્થાન અનુસાર, પણ એ ક્રિયા કરીને પાળીને રાખ્યા કે છોડ્યા, કર્યા ને પાડ્યા એમ જોયું. તે કચાશને લઈને આવ્યા અને કચાશ ન રહેતા પરિપકવતા થતા ચાલ્યા ગયા એમ જોવામાં આવે છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નહોતી ત્યાં સુધી કચાશ હતી, ત્યારે એ વ્યવહારના પરિણામ ઉભા થયા. પરિપકવતા થઈ વિતરાગતા ને ત્યારે એ પરિણામ બંધ થઈ ગયા. તે પણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એમ લીધું છે. જે કાંઈ મન વચન કાયાની ક્રિયા છે એ સંયમ અર્થે પાળવામાં આવે છે તો પણ તે ઘટતી જાતી સ્થિતિમાં એમ લીધું છે. એવી કહી છે ને, એ વિશે ચાલ્યો છે. આવા મનુષ્ય વ્યવહારનો આશ્રય કરી જીવ રાગી દ્વેષી થાય છે. મોહ ત્યાં મિથ્યાત્મ મોહ હોવાથી જીવ રાગી દ્વેષી થાય છે, અને મનુષ્યપણાને સંકુચિતતામાં અન્ય પ્રાણીઓના હિંસા અહિંસાના પ્રકારને જોવામાં આવતા નથી. અત્યારે આ મત્સ્ય ઉદ્યોગ સરકાર ચલાવે છે, આમ તો ગાંધીજીની સરકાર કહેવાય છે ને. કાંઈ રહ્યું નથી, એક લક્ષણ નથી રહ્યા, પણ છતાંય તે મત્સ્ય ઉદ્યોગ જેવું ચાલે છે. અને વાણિયાના જાતિમાં જન્મેલા માણસો એમાં ઓફિસર તરીકે હોય છે. જાફરાબાદની બીજી જગ્યાએ જ્યાં જ્યાં ખાડી છે, ખાચા ખાચા સમુદ્ર કિનારે, ત્યાં પાણી સ્થિર હોય, સ્થિર પાણીમાં માછલા વધારે રહે, હજારો ટનના હિસાબે માછલા મારવામાં આવે છે. કેટલા હજારો ટન, એક હજારો માછલા ને હજારો ટન. એક બાજુ થી વખતે ગયા તો માઇલ બે માઇલ સુધી તો એની દુર્ગંધ આવે છે, કારણ કે એને એટલા બધા મારીને ખડકે તો ખરા ને, ઢગલા તો કરે ને. બે પાંચ માઇલમાં તો એની દુર્ગંધ પ્રસરેલી હોય છે. અને પૈસા હાટું ને પેટીયા હાટું, પેટ્યું રળવાની વાત છે ને. નોકરીમાં તો બીજું શું છે, પેટનો ખાડો ભરવા જવું છે, બીજું ત્યાં ઓફિસર હોય એને એ બીજું કામ હાથમાં લેવાનું, અહીંયા એની વ્યવસ્થા ગોઠવી દેવાની, એનું બધી એરેન્જમેન્ટ કરી દેવાની, એની વ્યવસ્થા પડવાનું. પ્રધાનો વાણિયા હોય ગયો, ઠીક છે. મત્સ્ય ઉદ્યોગ એને નીચે ખાતું હાલતું હોય, આવું છે. મનુષ્ય બચવો જોઈએ, મનુષ્યનો ખોરાક બનાવ્યો છે. બીજા પ્રાણીનું શું થાય, એકેન્દ્રીથી માંડીને પંચેન્દ્રી પર્યંતના કોઈ પણ જીવોને મન વચન કાયાથી કરવું કરાવવું અનુમોદનાથી કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા ન હોય, દુઃખ ન હો, પ્રાણઘાત ન થાવ, એની હિંસા ન થાવ, એ પ્રકાર જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બાકી તો બધું ધર્મમાં પણ હિંસા, ધર્મની ક્રિયામાં પણ હિંસા, એવું બધું ચાલ્યું છે. એ મનુષ્ય પણ મારીને ચાલ્યું છે. હું તો માણસ છું, માણસને બચાવો. એને ખોરાક ન મળે તો આવો ખોરાક ઊભો કરીને પણ માણસને બચાવો. એ મનુષ્ય પણ માનવ ધર્મમાંથી બધા રાગ દ્વેષના અને હિંસાના પ્રકાર ફાયલા ફૂલ્યા બધા, એમ કેમ છે? સાતસો ને વીસ થયો, સાતસો ને એકવીસ છે. તે સત્તા સ્વરૂપ માંથી છે. સત્તા સ્વરૂપ બહુ નાનો ગ્રંથ છે. ભાગચંદજી છાજેડ કરીને થયા છેલ્લા 200-300 વર્ષમાં, એટલે 150 વર્ષ પહેલા, 1-1.5 સૈકા પછી ના, જે 1-2 સૈકામાં ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ હિન્દી ભાષી ક્ષેત્રમાં ઘણા જ્ઞાનીઓ થયા. છેલ્લે છેલ્લે અહીંયા શ્રીમદ રાજચંદ્રજી ને ગુરુદેવ જેવા થયા. પણ આત્મજ્ઞાનીઓ ની જે કૃતિ છે એમાં અનેક વ્યક્તિ જોવામાં આવે છે. આ દીપચંદજી જયપુરના હતા, દીપચંદજી કાશલીવાલ. કાશલીવાલ તો આજે ત્યાં ઘણા કુટુંબો છે. કાશલીવાલ, અગરવાલ ને ખંડેલવાલ ને કાશલીવાલ ને એ બધા વાલ વાલ બધા એ જયપુરના હતા. આ ભાગચંદજી છાજેડ એ પણ એ પછી ભાષા ઢુંઢારી વખતે ચાલતી હતી. 1-2 સૈકા પહેલા પછી ઢુંઢારી ભાષા ત્યાં ચાલતી હતી. એમાં આ બધા ગ્રંથો લખાયેલા છે. રોડનમલજીની મૂળ ભાષા તો ઢુંઢારી છે. બનારસી દાસ, ટોડરમલજી, ભાગચંદજી, દીપચંદજી, બુદ્ધજનજી, પછી દોલતરામજી, ઘણા ત્યાં છે. મૌલિક છે ને, પોતાની ભાષામાં પોતાનો ભાવ રજૂ કર્યો છે. બહુ સારી ઢળણ આવી છે અંદર. માં આત્મા ભાષો હોય, વાત જુદી છે અંદર.
હું તો સર્વજ્ઞ દેવની
એમ કે અનંત ગુણ ધર્મ સંપન્ન છે પ્રભુ આત્મા. એના ગુણ ગાનારા પછી પોતપોતાની રીતે ગાય છે. એની સુંદરતા પણ એવી જ આવે છે ભાવને. આ સત્તા સ્વરૂપ છે એ ભાગચંદજી છાજેડ થઈ ગયા. આપણે પહેલા અનુભવ પ્રકાશની પાછળ સત્તા સ્વરૂપ લીધા હતા.
આમાં
પાછળ સત્તા સ્વરૂપ છાપેલું છે. આગળ અનુભવ પ્રકાશ છે, પાછળ સત્તા સ્વરૂપ છે. સત્તા એટલે હોવા સ્વરૂપ, આત્માની હૈયાતી, સ્વરૂપ હૈયાતી નો વિષય જેમાં છે. આત્માની સ્વરૂપ હૈયાતી, સ્વરૂપે કેવો હયાત છે, મજૂબ છે, શાશ્વત છે. જીન ધર્મ તો વિતરાગ સ્વરૂપ છે. વિતરાગ ભાવ સ્વરૂપ જીન ધર્મ છે. રાગ ને દ્વેષ ને મોહ નો કણ હોય, એક કણ પણ હોય, ત્યાં વિતરાગતા નથી. એમાં વિતરાગતા નથી, તે કણમાં વિતરાગતા નથી. રાગના કણમાં વિતરાગતા નથી, ને વિતરાગતાના જગન્યમાં જગન્ય અંશમાં રાગનો કણ નથી. બેનું અસ્તિત્વ જુદું છે. એવું બંનેનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે, એમ કહેવાનું છે. એ પણ એનું ધર્મનું સ્વરૂપ છે. ધર્મના સ્વરૂપમાં અધર્મ નથી ને અધર્મના સ્વરૂપમાં ધર્મ નથી. જીન ધર્મ તો વિતરાગ સ્વરૂપ છે. જીન ધર્મ કોને કહેવો તથા તેથી વિપરીત અન્ય ધર્મ શું છે તે જાણવું જોઈએ. પોતાના હિત અહિતના પ્રયોજનનો વિષય હોવાથી તે બરાબર જાણવું જોઈએ કે જીન ધર્મ કોને કહેવાય, નિજ ધર્મ કોને કહેવાય, વિતરાગી ધર્મ કોને કહેવાય તે બરાબર જાણવું જોઈએ. અને તેનાથી વિપરીત શું વાત ચાલે છે ધર્મની, જેને લોકો ધર્મ કહે છે એ પણ બરાબર જાણવું જોઈએ, સમજવું જોઈએ, જાણવું જોઈએ. એટલે સમજવું જોઈએ જીન ધર્મ તે વિતરાગ સ્વરૂપ અર્થાત સ્વ શુદ્ધાત્માની અપેક્ષા તથા નિમિત્તાદિની ઉપેક્ષા સ્વરૂપ છે. આ વાત પ્રવચનમાં પોતાથી કાઢી છે કે જેને વિતરાગી સ્વરૂપે ધર્મ જૈન ધર્મ કહેવામાં આવે છે એ વિતરાગ સ્વરૂપ છે. એટલે શું એમાંથી કાઢ્યું છે કે નિજ શુદ્ધાત્માની જેમાં અપેક્ષા છે, જે ધર્મના પરિણામને નિજ શુદ્ધાત્માની નો આશ્રય છે, અપેક્ષા છે, તેના તરફ તે આકર્ષાયેલા પરિણામ છે. શુદ્ધાત્મા પ્રત્યે આકર્ષાયેલા પરિણામ છે, શુદ્ધાત્માનો આધાર લઈને ઉપજેલા પરિણામ છે, પરમાત્મ પદના આધારે ઉત્પન્ન થયેલા એ વિતરાગી ભાવો છે તે જીન ધર્મ છે. અને એ પરમાત્મ પદની અપેક્ષામાં એનો આધાર લેવા જતા નિમિત્ત અને રાગની ઉપેક્ષા સ્વરૂપ એમાં છે. એનાથી મોઢું ફેરવી લીધું, ઉપેક્ષા કરી. રાગની વિતરાગતા આણવામાં રાગની ઉપેક્ષા અને રાગનું નિમિત્ત પડે છે એવા પરદ્રવ્ય, રાગમાં જે કારણ પડે છે એને નિમિત્ત કહે છે, પોતે કરે છે માટે એને કારણ કહેવામાં આવે છે. કોઈ નિમિત્ત રાગ કરાવતું નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. શું છે નિમિત્ત? જો રાગ કરાવતું હોય તો સર્વજ્ઞને રાગ દ્વેષ થાય એટલા કોઈને ન થાય. જો નિમિત્ત રાગ દ્વેષ કરાવે તો સર્વજ્ઞને રાગ દ્વેષ થાય એટલા કોઈને ન થાય. જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞેયરૂપ. જ્ઞાનમાં જ્ઞેયરૂપ નિમિત્ત પડે છે, પણ નિમિત્ત ખરેખર કાંઈ કરાવતું નથી. એનામાં પીડ્યું છે આ જીવ. પોતાનું સ્થાન ભૂલીને, પોતાનું સ્વરૂપ ભૂલીને એને લાભનું ને નુકસાનનું કારણની કલ્પના કરી એને રાગ દ્વેષ મોહ કરે છે, એમાં મોહિત થાય છે. પછી એ લાભનું ને સુખનું એને કારણ માને છે. જીન ધર્મ છે તે વિતરાગ સ્વરૂપ અર્થાત સ્વ શુદ્ધાત્માની અપેક્ષા તથા નિમિત્તાદિની ઉપેક્ષા સ્વરૂપ છે. અપેક્ષા અને ઉપેક્ષા એક સિક્કાની બે બાજુ છે. જ્યારે આત્માને છોડીને નિમિત્તની અપેક્ષા કરવામાં આવે ત્યારે વગર કરે આત્માની ઉપેક્ષા થઈ જાય છે. ઉપેક્ષાનો વિકલ્પ નથી કરવો પડતો કે હું આત્માની ઉપેક્ષા કરું. સહજપણે તેમાં આત્માની ઉપેક્ષા રહેલી છે. રાગની અપેક્ષામાં વિતરાગ સ્વરૂપે આત્માની સહજ ઉપેક્ષા છે. એમ આત્માનો આધાર અને આત્માની અપેક્ષા પરિણામમાં ઉત્પન્ન થતા રાગની અને નિમિત્તની સહજ ઉપેક્ષા થઈ જાય છે. વિકલ્પ નથી કરવો પડતો, થઈ જ જાય છે. એવા સ્વરૂપે જીન ધર્મ છે. કેવી અર્થ કાઢ્યો છે નિમિત્ત ઉપાદાનનો વિષય એમાં સાંકળી લીધો. જીન ધર્મ વિતરાગ ભાવ સ્વરૂપ છે એમાં નિમિત્ત ઉપાદાન સાંકળી લીધો, કે ઉપાદાનની અપેક્ષા અને નિમિત્તની ઉપેક્ષા એનું નામ વિતરાગતા છે, એનું નામ વિતરાગ ભાવ છે. રાગ ભાવ કોનો કહેવો, કે નિમિત્તની અપેક્ષા અને આત્માની ઉપેક્ષા, એ ઉલટું થઈ ગયું, સામે સામો છે. હવે એમ કે છે, જ્ઞાની તો રાગ કરે છે ને, પણ જેને ધર્મ પ્રગટ થયો, જીન ધર્મ પ્રગટ થયો એને રાગ છે એનું શું, એનો ખુલાસો કરે છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન પ્રગટે ત્યાં સુધી જીન પ્રતિમાની પૂજા વંદન ભક્તિ આદિ આવે આવે, સહેજે આવે એની વાત છે, કૃત્રિમતા કરે એની વાત નથી. પણ ત્યાંથી એ ખસીને આત્મદર્શન કરવાનો હેતુ હોય, લક્ષ્ય હોય, આવો જીન મત છે, આવો જીનેન્દ્રનો અભિમત છે કે આવશે તને પુણ્યના પરિણામ, આવતા તને કુદેવ કુગુરુ કુશાસ્ત્રના પરિણામ નહીં આવે, સાધક દશામાં જીનદેવ અને વિતરાગી નિર્ગ્રંથ ગુરુ અને એમના સિદ્ધાંતો જેમાં નિરૂપિત છે એવા શાસ્ત્રો, એ પ્રત્યે પૂજા વંદન ભક્તિ આદિના પરિણામ આવશે, પણ ત્યાં રહેવાને લક્ષે નહીં, ત્યાંથી ખસવાને લક્ષે આવશે. આમ એ કરવાને લક્ષે તે પરિણામ નહીં, પણ ત્યાંથી ખસવાને લક્ષે પરિણામ આવશે. બહુ સાફ વાત એ છે કે જેની નજરમાં પોતાનું પરમાત્મ પદ છે, તે પરમાત્મ પદથી શું અધિક છે, કયું પદ અધિક છે, કે જેને છોડીને બીજા પદમાં રોકાવાનું વિચારે કે ઈચ્છે, કે સાધક તો ઈચ્છતા ઈચ્છે તો એ સાધક રહેતા. આ બહુ સીધી સાદી વાત છે. સત્તા સ્વરૂપમાં દેવગુરુ શાસ્ત્રનો વિષય લીધો છે ઠીક ઠીક પ્રમાણમાં, ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે. એમને એમ કહ્યું કે એને દેવગુરુ શાસ્ત્રના પરિણામ હોય, જેને વિતરાગી જૈન ધર્મ પ્રગટ થાય એને દેવગુરુ શાસ્ત્રના પરિણામ આવે
છે
ને, એનો અર્થ એમ બતાવો છે. વિકલ્પ છે ને, દેવગુરુ શાસ્ત્ર એ વિકલ્પ છે. કોની સામે એ વિકલ્પ છે, વિતરાગતાની સામે એ વિકલ્પ છે કે નહીં, કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો વિકલ્પ ન હોય એની સામે આ વિકલ્પ છે. કે જગતમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો પણ વિકલ્પ જીવને થયો છે, એ મટાડવા માટે આ વિકલ્પ છે, એ ન હોય એ મર્યાદા ત્યાંથી પૂરી થઈ જવી જોઈએ, એમાં એનું તારણ પણ હોઈ શકે. ધર્મ બુદ્ધિ એ ન હોય, અને જે પરિણામ થયા વિતરાગી દેવગુરુ શાસ્ત્રની પૂજા વંદન ભક્તિ, એ પણ ત્યાંથી ખસીને અંદરમાં આવવાની વાત છે, એ અભિપ્રાય સાથે ને સાથે છે. રાગ થયો તો રાગમાં ઊભો રહેવા માટે રાગ થયો કે નહીં, રાગ થયો એ રાગમાંથી ખસવાના અભિપ્રાય સાથે રાગ થયો છે સાધક, તેથી તેને રાગ સર્વથા તૂટીને વિતરાગતા થાય છે, તેવા પ્રકારનો એનું વલણ હોવાથી અને તેવા પ્રકારનો તેનો પ્રયત્ન હોવાથી એને રાગ મૂટીને વિતરાગતા થાય છે. નહીતર રાગ કેવી રીતે મટે, જો રાગને પાળી પોષીને દ્રઢ કરવાનો હોય તો એ રાગ તૂટવાનો પ્રશ્ન રહેતો નથી, પરિપૂર્ણ વિતરાગ થવાની વાત રહેતી નથી, તો સાધક દિશા જ પૂરી ન થાય. ભિક્ષાએ ભલે કહેવાય કે એ પાળે છે, આવા રાગનું પાલન કરે છે, પણ એ તો નીચેનો રાગ નથી કરતો એમ બતાવવા માટે વાત છે. પણ એનું હૃદય બીજું છે, અંદરમાં તો બીજી વાત છે કે ત્યાંથી પણ ખસીને શુદ્ધ વિતરાગ પરિણામે, નિર્દોષ પરિણામે પરિણમી જવાની વાત છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન પ્રગટે ત્યાં સુધી જીન પ્રતિમાની પૂજા, વંદન, ભક્તિ આદિ પરિણામ પણ આવે એ વાત પણ એમણે ઘણી લીધી છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની અર્પણતાની વાત સત્તા સ્વરૂપમાં જોરદાર લીધી છે, ત્યાં એ વિષય લીધો છે. તારા કુટુંબ પરિવાર કે કોઈ પણ પ્રિયજન હોય તેનાથી અધિક રાગ અને દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેની અર્પણતાનો હોવો ઘટે છે. એવી રાગની પણ એવી ફેરફારવાળી સ્થિતિ ન હોય અને એને વિતરાગી ભાવ પ્રગટે એવું કદી બનતો નથી, એ વાત લીધી છે, ઘણી ચર્ચા લીધી છે. પણ ગુરુદેવે મૂળમાંથી વાત કાઢી છે, સર્વ સાધકોને ગુણસ્થાન અનુસાર યથોચિત આવા શુભાવો હોવા છતાં ત્યાંથી ખસીને વિતરાગતા વધારવાનો સતત પ્રયત્ન હોય છે અને તેથી તે ઉપર ઉપરના ગુણસ્થાનોમાં આવે છે. જે તે ગુણસ્થાનમાં ગુણસ્થાનની ભૂમિકાનો રાગ હોય ત્યાંથી છૂટીને પણ વધુ વિતરાગતા ઉત્પન્ન કરીને ઉપરના ગુણસ્થાને ચડે છે અને નીચેના રાગને બંધ કરે છે ઉત્પન્ન થતો. જેમ કે મુનિને બીજાને આહાર પાણી દેવાનો રાગ ન હોય, દયા એકેન્દ્રની પણ પાળે, ત્રસની તો પાળે પણ એકેન્દ્રની દયા પાળે. લીલોત્રી ઉપર પગ ન દે, પાણીમાં ચાલે નહીં, એટલે તો આ ચતુર્માસનું કારણ એ છે. ચારે કોર પાણીને લીલા થઈ ગયા હોય, જો મુનિને વિહાર હોય તો એક ઘણા એકેન્દ્રી જીવોની હિંસા થાય. ચાતુર્માસ બંધ કરવાનું કારણ એ છે. પૂનમ સુધીમાં બધા ખડ ઉકાઈ ગયા હોય પછી બહાર નીકળે, ત્યાં સુધી વિહાર નહીં. પણ વિહાર નહીં એટલે ગામમાં રહેવું એમ નહીં, જંગલમાં રહીએ છે, પણ એક જ જગ્યાએ રહીએ છે, સ્થાનાંતર કરતા નથી. એ નીચેનો રાગ એને બંધ થઈ જાય છે. કમંડળમાં પાણી હોય શૌચ અર્થમાં, એ પાણી પોતે વાપરે નહીં, બીજો તરસો હોય એને પાય નહીં. ઠીક, મને દયા નથી, પણ એનો ન્યાય છે કે એ પાણી બીજાને પીવાનું નથી, એટલું નહીં પોતાને પણ પીવાનું નથી, એ ન્યાય છે. પોતા માટે હોય ને બીજાને ન દેવું એનું નામ પરિગ્રહ પકડ છે. પરિગ્રહની પકડ શું છે કે આ ચીજ મારા માટે છે, આ ધન ધાન્ય પૈસા બીજું ત્રીજું મારા માટે છે, આ મકાન મારા માટે છે, બીજાનો એમાં હક હિસ્સો ને દરદાવો નથી, એનું નામ પરિગ્રહ છે. મુનિને એ પાણી છે એ પીવા માટે નથી, બીજાને પીવડાવતા નથી. આમ એવા પ્રકારનો એને નીચેની કક્ષાનો શુભરાગ છૂટી ગયો છે, વિકલ્પ નથી આવતો. અંદરમાં ચડી જાય છે ને એટલે વિકલ્પ એ પ્રકારનો આવતો નથી, ને જો એ વિકલ્પ હોય તો એમાંથી આરંભ અને પરિગ્રહ ઉત્પન્ન થયા વિના એ પાંચમા ગુણસ્થાનને ઉત્કૃષ્ટમાં, ઉત્કૃષ્ટ પાંચમા ગુણસ્થાને છોડે, એ છૂટી જાય છે. ક્ષુલક ઇલક થાય ત્યારથી છૂટી જાય છે, ઉત્કૃષ્ટ પાંચમે છૂટે છે. એટલે ખસવાની વાત છે, એ મુદ્દાનો વિષય છે. સાધકને દેવગુરુ શાસ્ત્રનો રાગ આવે છે એક સમજાવવાનો વિષય છે, પણ એથી વિશેષ સમજાવવાનો વિષય એ છે કે એ રાગથી એ ખસવામાં અંદર પુરુષાર્થવાન છે, પ્રયત્નવાન છે, એ મોટી વાત છે. તેથી એ ઉપર ઉપરના ગુણ સ્થાનમાં જાય છે. કેમ કે પાળે છે પાળે છે પાળે છે એમ કરીને તો થાપવાની વાત આવે છે, પણ અંદરનું એનું હૃદય શું છે એ ખુલ્લું કર્યું છે, સ્પષ્ટ કર્યું છે. એ સત્તા સ્વરૂપમાંથી તો ઘણા બોલ છે એમાં. લગભગ 729 સુધી સત્તા સ્વરૂપના બોલ છે. 729 સુધી કેટલીક વાતો એમાંથી પણ આવી ગઈ છે. જે સર્વજ્ઞના શાસ્ત્રથી વિરુદ્ધ વાત પ્રવૃત્તા હોય, તત્વથી જેમની વિપરીત દ્રષ્ટિ હોય તે કુગુરુ છે. કુગુરુ એટલે અન્ય મતના ગુરુ તે બધા કુગુરુ એમની, એની તો વિપરીત દ્રષ્ટિ છે જ, પણ સંપ્રદાયની અંદર પણ તત્વથી વિરુદ્ધ પ્રરૂપણા હોય, સત્શાસ્ત્રથી વિરુદ્ધતાની વાત આવતી હોય તો તે કુગુરુ છે. આ વાત કુગુરુ માટે નથી કહેતા, એમ કહે છે. કુગુરુની નિંદા કરવા માટે આ વાત નથી કહેતા, પણ ભલા ભોળા જીવો ગમે ત્યાં અણસમજણથી પકડાઈ જાય છે, એટલે પોતાને સુગુરુ અને કુગુરુનું જ્ઞાન સાચું થાય એના માટેની આ વાત છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોઈ, એમ કરીને કહ્યું ને. તો આત્મજ્ઞાન થયું એ તો એમ કહે છે કે એ આત્માનો રસ્તો બતાવનાર એક કલ્પ વૃક્ષ છે. આ કાળમાં આત્મજ્ઞાનીની હૈયાતી એ કલ્પ વૃક્ષની હૈયાતી છે, ખરેખર એવો વિષય છે. શું કહે છે કે જે સર્વજ્ઞના શાસ્ત્રથી વિરુદ્ધ વાત ની પ્રરૂપણા કરતા હોય, ઉપદેશતા હોય, જેના કથનમાં એ વાત જાણે અજાણે પણ હોય, તત્વથી જેમની દ્રષ્ટિ વિમુખ હોય, અંતર્મુખ દ્રષ્ટિ જેની ન હોય, અંત પરમાત્મ પદની સાથે જેની દ્રષ્ટિ જોડાયેલી ન હોય, એ વિમુખ દ્રષ્ટિવાળા જીવો છે. તે ઉપદેશ લેતા હોય તો તે કુગુરુ છે. આ વાત કુગુરુ માટે નથી, પણ પોતાનું જ્ઞાન સાચું થાય તે માટે છે, કે જેથી જે સાચું જ્ઞાન કરતા મિથ્યા જ્ઞાન છૂટે અને સત્યનો સ્વીકાર થાય. હવે ગુરુ થઈને બેઠા હોય, સ્વરૂપ દ્રષ્ટિ હોય નહીં, અંતરતત્વની પરમાત્મ તત્વની દ્રષ્ટિ હોય નહીં, આવી વાત સાંભળે કે સોનગઢમાં કાનજી સ્વામી આવું કહે છે કે માર્યા, આ તો આપણી પેઢી ઉઠાડી મૂકશે. આવી જોરદાર સજ્જડ વાત આવે, આ તો એકદમ નક્કર વાત છે. આપણે તો આવી દૃષ્ટિ નથી, અને આપણને તો બધા ગુરુ માને છે. આવું સાંભળીને વિચાર કરશે તો છૂટી જશે, આપણે બધા ભાગી જશે આપણી પાસે. અરે ભાઈ, તો તારા જ્ઞાનને લઈને કોઈ આવ્યા નથી, એટલો પુણ્ય ઉદય છે એટલે તારી પાસે છે. પુણ્ય ઉદય પૂરો થયો એટલે આમ થોડી જવાનો છે. જે કાંઈ ટેકેદારો છે તો પુણ્ય લીધે છે, કોઈ જ્ઞાનને લીધે છે એમ છે. એ તો પોતે કહેતા કે આ બધા સાંભળે છે, કાંઈ સમજીને સાંભળે છે એવું નથી. પુણ્ય ઉદય છે એટલે દાદા આવે છે. બાકી પુણ્ય ન ઉદય હોય તો સમજવા જેવું છે કે સત્ય કહેતા કેટલા સહન કરે, મારવા દોડે. આવું તમે બોલો છો એમ કે પૂર્ણ ઉદ્દેશ એટલે સાંભળે છે એમ કે પોતે ને પૂછે કહેતા એવું છે. મિથ્યા જ્ઞાન છૂટી અને સત્યનો સ્વીકાર થાય તો શાશ્વત આત્માનું હિત થાય, એટલા માટે એ વાત છે. કોઈ કોઈનું તોડવું જોડવું એ લક્ષ્ય વાત છે. કોઈનો કઈ પંથ તોડવો છે, કોઈનું કઈ ગ્રુપ તોડવું છે, કોઈ વાડો તોડવો છે, એ પ્રશ્ન નથી. સાચી વાત સાંભળીને પોતાનું હિત કરી શકે. અનાદિથી આવું અહીં થઈ રહ્યું છે એ મટાડવાની એમાં વાત છે.
જય હો.